கௌரவ திலகராஜா, உங்களுக்கு 5 நிமிடங்கள்.
குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, நீங்கள் தலைமை ஆசனத்தில் இருக்கும்போது மலையக மக்களின் மிக முக்கியமான விடயம் ஒன்று குறித்து உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் கிடைத்தமைக்கு முதலில் நன்றி தெரிவிக்கின்றேன். அதேபோல இந்த உரைகளை கவனமாக கேட்டுக்கொண்டிருக்கும் அரசு பொது முயற்சிகளின் ராஜாங்க அமைச்சர் அவர்கள் சபையில் வீட்டிருக்கும் போது கௌரவ பாராளுமன்ற உறுப்பினர் வேலுக்குமார் அவர்கள் முன்வைத்த இந்த யோசனையை நான் ஆமோதிக்கின்றேன். அதேபோல அவர் முன்மொழிந்த சில விடயங்களுக்கான ஆதாரங்களை நான் இந்த சபையிலே அமைச்சரின் கவனத்தில் கொண்டு வரலாம்னு நினைக்கிறேன். ஹொனரபிள் மினிஸ்டர், ஹொனரபிள் வேலுக்குமார் ஸ்டேட்டட் சம் கேபினட் பேப்பர்ஸ். ஐ ரீட் தட் கேபினட் பேப்பர்ஸ், சம் லைன்ஸ் ஆன் தட் கேபினட் பேப்பர் நம்பர் 15/0364/61206012, a memorandum dated 2015 March 31st by the Minister of Plantation Industries on implementation of 100-day program to provide land ownership, proper housing to plantation workers. What is that cabinet memorandum says in that description? A meeting was convened by the Secretary, Minister of Plantation Industries, with the Secretary, Land Ministry, Chairman, Land Reform Commission, representative from the Attorney General Department, Janata State Development Board, that means JDB, and Sri Lanka State Plantation Corporation, that means SLSPC, to prepare a mechanism to implement the proposal. With the approval of the golden shareholder, estate management of the regional plantation companies will release selected lands to either Janata State Development Board or Sri Lanka State Plantation Corporation. In this both cabinet memorandum and the cabinet papers, it clearly mentions that cabinet paper moved by the Plantation Industries Ministry. In the other side, that the ministry, it is the subject belongs to make the new villages in these estates, writing a letter to the Plantation Ministry to release the land for the housing program year 2016 for Ministry of Hill Country, New Villages, Infrastructure and Community Development in the Chrysalis Farm Estate. For this letter, as a reply, Ministry of Plantation Industry, writing to the Ministry of Hill Country, New Villages, in this letter signed by the Director PMMD, it says, as it seen, the request is related to a national level requirement. You are kindly requested to submit a letter from the relevant ministry indicating whether a cabinet approval has been granted for this project. The same ministry which has submitted the cabinet paper, again writing from the same ministry to the another ministry whether there is an approval. இங்க நான் சமர்ப்பித்த இந்த விடயம் எந்த அமைச்சு குறிப்பிட்ட அமைச்சரவை பத்திரத்தை தாக்கல் செய்ததோ அதே அமைச்சின் அதிகாரியிடமிருந்து 2016 ஆண்டுக்காக வீடுகளை கட்டுவதற்கு காணி உரிமம் சம்பந்தமாக கோருகின்ற பொழுது அது தொடர்பான ஒரு அமைச்சரவை பத்திரம் இருக்கின்றதா என்ற கேள்வியை எழுப்பியிருக்கிறது. இது மிகவும் முரணான ஒரு நிலைமை. இந்த முரணான நிலைமைக்கு மிகவும் அவதானத்தோடு கவனம் செலுத்தி இதனை நிவர்த்தி செய்ய வேண்டிய பொறுப்பு இருக்கிறது. அந்த வகையில் இந்த ஒத்திவைப்பு வேலை பிரேரணையில் முன்வைக்கப்பட்ட விடயங்கள் மிக பாரதூரமானவை. ஒரு விடயத்தை மாத்திரம் எனக்கு வழங்கப்பட்டிருக்கிற இந்த குறுகிய நேரத்திற்குள் நான் கூறி வைக்கலாம் நினைக்கிறேன். ஜனதா எஸ்டேட் டெவலப்மெண்ட் போர்டு எனப்படுகின்ற இந்த ஜனவசம நிறுவனத்துக்கு கீழாக கண்டி மாவட்டத்தின் நாவலப்பிட்டி நாகஸ்தன தோட்டத்திற்கு நான் விஜயம் செய்து அங்குள்ள தொழிலாளர்களுடன் இது தொடர்பாக கலந்துரையாடுகின்ற பொழுது அங்கு இப்பொழுதுதான் நாங்கள் இந்த அவுட் குரோவர் முறை எனப்படுகின்ற முறை சம்பந்தமாக ஆர்பிசி கம்பெனிகள் முன்வைக்கின்ற முன்மொழிவுகளை ஆராய்கின்றோம். ஆனால் 2010 முதலிருந்தே அந்த தொழிலாளர்கள் அறியாத வண்ணமே அந்த நடைமுறை அங்கு கடைபிடிக்கப்படுகிறது. அங்கு காணிகள் பகிர்ந்தளிக்கப்படாமல் தேயிலை செடிகள் அவர்களுக்கு பகிர்ந்தளிக்கப்படுகிறது. அவர்களுக்கு உரிய சம்பளம் உரிய நாளில் வழங்கப்படாத போதும் கூட அந்த ஒப்பந்தத்தை சரியான திகதியில் ஒரு வருடத்திற்கு ஒரு முறை அந்த தேயிலை காணிகளுக்காக அந்த நிர்வாகம் செய்து கொள்கிறது. அதே நேரம் அந்த தேயிலை மரங்களிலிருந்து அவர்கள் பறித்த கொழுந்துகளுக்கான கொடுப்பனவை உரிய திகதியில் வழங்க மறுக்கிறது. எனவே இவ்வாறு அங்கே காலம் காலமாக வாழ்ந்த தொழிலாளர்களுக்கு உரிய முறையில் அந்த காணிகள் பகிர்ந்தளிக்கப்படாத போது நேற்று முன்தின வெளியார் வந்து அந்த தோட்ட காணிகளை பகிர்வதற்கான முயற்சிகளை மேற்கொள்வதாக அங்கே வாழ்கின்ற தோட்ட தொழிலாளர்கள் எம்மிடம் முறையிடுகின்றார்கள். எனவே இந்த ஜேஇடிபி எஸ்பிசி மற்றும் எல்கடுவ பிளான்டேஷன் உள்ளிட்ட நிறுவனங்களில் இந்த காணி பகிர்வு தொடர்பாக அரசாங்கம் மிக கூடிய கவனம் எடுத்து உரிய முறையில் அரசாங்கம் நல்லாட்சி அரசாங்கம் தேர்தலுக்கு முன்பதாக தனது தேர்தல் வாக்குறுதிகளில் முன்மொழிந்தவாறும் இத்தகைய அமைச்சரவை பத்திரங்களில் முன்மொழிந்தவாறும் உரிய நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும் என கேட்டுக்கொண்டு
விடைபெறுகின்றேன். உங்களுக்கு 5 நிமிடங்கள்.
இன்றைய தோட்ட தொழிலாளர்களுக்கான காணி உரிமை பெற்றுக் கொடுத்தல் தொடர்பான ஒத்திவைப்பு வேலை பிரேரணையிலே உரையாற்றுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொண்டு, உண்மையிலேயே இந்த நாட்டின் முதுகெலும்பாக காணப்படுகின்ற இந்த பெருந்தோட்ட பயிற்சிகையாளர்களது அடிப்படை உரிமைகள், அவர்களுடைய தேவைகள், அவர்களுக்காக வழங்கப்பட வேண்டிய சலுகைகளை வழங்காது தொடர்ந்து அவர்களை ஒரு கூலியாட்களாக ஒரு தொழிலாளராக தொடர்ந்து நடாத்தி வருவது மிகவும் கண்டிக்கத்தக்கது ஒரு விடயம். இந்த நல்லாட்சி அரசானது அவர்களது தேவைகளை அவர்களது அடிப்படை உரிமைகளை வழங்குவதற்கு எழுத்தில் மட்டும் சட்டங்களையும் எழுத்தில் மட்டும் பிரேரணைகளையும் நிறைவேற்றாது நடைமுறையிலே அதை சாத்தியப்படுத்தும் பொழுதுதான் மக்களுடைய மனங்களை வென்றெடுத்து தொடர்ந்தும் இந்த ஆட்சியை நிலைப்படுத்த முடியும் என்றதை எனது கருத்தை முன்வைத்து, இந்த யுத்த காலத்தின் முன்பு ஜேஇடிபி என்று கூறப்படுகின்ற மக்கள் தோட்ட அபிவிருத்தி சபையானது வடக்கிலே பல பகுதிகளில் இயங்கி வந்தது. ஆனால் இந்த யுத்தம் முடிவடைந்து 7 வருடங்கள் நிறைவடைந்தும் அதிலும் இந்த நல்லாட்சி அரசினது ஆட்சியின் பின்பும் இந்த வடபகுதியிலே அந்த மக்கள் தோட்ட அபிவிருத்தி சபைகளை இயக்குவதற்கு நடவடிக்கைகள் எடுக்கப்படவில்லை. தனியே பழை என்னும் இடத்தில் மட்டும்தான் இந்த அபிவிருத்தி சபை இயங்கி வருகின்றது. ஆனாலும் இந்த வடக்கு காணப்படுகின்ற இந்த மக்கள் தோட்ட அபிவிருத்தி சபைக்கு சொந்தமான காணிகளை அங்கு வேலை செய்த தொழிலாளர்களுக்கு, அதில் பயனடைந்த வருமானம் ஈட்டியவர்களுக்கு, காணி அற்றவர்களுக்கு, தற்பொழுது தங்களுடைய தொழில்களை இழந்து தொழில் வாய்ப்பின்றி வருமானமின்றி தொடர்ந்து ஏழைகளாக வாழ்ந்து வருகின்ற அந்த விவசாயிகளுக்கு 5 ஏக்கர் வீதம் விவசாய நடவடிக்கைகளுக்கு வாடகை அடிப்படையிலோ அல்லது குத்தகை அடிப்படையிலோ வழங்குவதற்கு நடவடிக்கை எடுக்கப்பட்டதாக நான் ஊடகங்கள் ஊடாக அறிகின்றேன். இதற்கான ஒரு நெறிப்படுத்தலை கௌரவ அமைச்சரிடம் எதிர்பார்த்திருப்பதாகவும் அறிய கிடக்கின்றது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்கள் இது தொடர்பாக துரித நடவடிக்கை எடுத்து இந்த யுத்தத்திலே நொந்து போயிருக்கின்ற இழந்து போயிருக்கின்ற மக்கள் தங்களுடைய வருமானத்தை ஈட்டக்கூடிய வகையிலே அந்த காணிகளை அவர்களுக்கு பகிர்ந்தளிப்பதற்கு துரிதமாக நடவடிக்கை எடுப்பீர்களானால் நான் நன்றியுடையவர்களாக இருப்போம். அது மட்டுமல்ல, எமது மக்கள் தங்களுடைய பாட்டன் முப்பாட்டன் காலமாக பரம்பரை பரம்பரையாக ஆண்டு வந்த காணிகள் கூட திருப்பி மக்களிடம் ஒப்படைக்கப்படவில்லை. அவர்கள் தங்களுடைய வாழ்வாதாரத்தை தமது சொந்த நிலங்களிலேயே குடியேற முடியாது, பயிர் செய்ய முடியாது, இராணுவ மயமாக்கப்பட்டிருக்கின்றது. இந்த காணிகள் விடுவிக்கப்பட்டு அவர்களுக்கு வழங்கப்படும் பட்சத்திலே அவர்கள் தங்களுடைய இயல்பான வாழ்க்கையை வாழக்கூடிய ஒரு சூழல் ஏற்படும். ஆகவே இவ்வாறான இந்த ஒத்திவைப்பு வேலை பிரேரணையில் இந்த தோட்ட தொழிலாளர்களுக்குரிய அதே பிரச்சனைகள் இந்த யுத்த காலத்திலே வாழ்ந்த வடகிழக்கு மக்களிடமும் தொடர்ந்து காணப்படுகின்றது. தொடர்ந்து அவர்கள் புறக்கணிக்கப்படுவதும் தொடர்ந்து நல்லிணக்கத்திற்கு முரணான வேலைகள் நடைபெற்றுக் கொண்டு வருவதும் நிர்வாக ரீதியான நடவடிக்கைகளிலே நிர்வாக அதிகாரிகள் அது தொடர்பான நடவடிக்கைகள் எடுக்கும் பொழுது அந்த நிர்வாக அதிகாரிகளுக்கு எதிராக கடிதங்கள் வரைந்து அனுப்பப்படுவதும் மிகவும் வருந்தத்தக்கதோர் விடயமாகும். குறிப்பாக இந்த வடபகுதியிலே தென்பகுதி மக்களது அத்துமீறிய வருகை, புத்தர் சிலை அமைத்தல், மீன்களை சட்டத்துக்கு முரணான வகையிலே வாரிக்கொண்டு போவது போன்ற நடவடிக்கைகளுக்கு அரச அதிகாரிகள் அதற்கு எதிராக கடிதங்களை எழுதுவதற்கோ அதிகாரிகளுக்கு தொடர்பு கொள்வதற்கோ ஒரு பயந்த சூழலிலே அங்கே நிர்வாகத்தை நடத்த வேண்டிய நிலை இருக்கின்றது. இந்த சூழ்நிலை மாற வேண்டும். மக்கள் அது மனங்களை வெல்ல வேண்டும். கௌரவ அமைச்சர்கள், கௌரவ செயலாளர்கள் எமது மாவட்டங்களுக்கு பிறகு தந்து பல உறுதிமொழிகளை கூறி செல்கின்றார்கள். ஆனால் அவை எதுவும் நடைமுறையில் சாத்தியப்படுவதில்லை. ஆகவே இந்த தோட்ட தொழிலாளர்களுக்கான காணி உரிமை பெற்றுக் கொடுக்கின்ற இந்த ஒத்திவைப்பு வேலை பிரேரணையில் தனியே தோட்ட தொழிலாளர்களது பிரச்சனைகளை மட்டும் நீங்கள் நோக்காது, அதே பிரச்சனைகளை எதிர்நோக்கி இருக்கின்ற இந்த வடகிழக்கில் வாழும் மக்கள் எதிர்கொள்கின்ற பிரச்சனைகளையும் கருத்தில் கொண்டு ஒரு சுமூகமான நிலையை ஏற்படுத்தி தருமாறு கேட்டு நிறைவு செய்கின்றேன். நன்றி.
வினாடி தகைய
கன சபாபத்துமணி உமத்துமாட்ட இஸ்துத்திக்கிறனவா மே ரட்டையே ஜாத்திக ஆர்த்திகேட்ட சிய சிரமே தாடிய மகான் சீத்தராக் நெவி லே கந்துலு எக்கத்துக்கரமின் மேராட்ட இகலட்ட ஒசவா தபன்ன சிய ஜீவித்தே பரதுவட தபலா வெடக்கர்ன மே சபை மினிசுண்ட மா கியனவா முழு லாங்கிய ஜாத்தியம சதாநாயகத்தி கியலா ஏ தரம் கருக்கட்டுத்து மினிசுன் தமாய் மே வத்து கம்கருகில் கியாட்டே මට මතක් වෙනවා මේ 2015 අප්‍රේල් මාසයේ 8 වෙනිදා පැවති අමාත්‍ය මණ්ඩල රැස්වීමේදී වතුකම්කරුවන්ට ඉඩම් අයිතිය ලබා දීම පිළිබඳ අමාත්‍ය මණ්ඩල තීරණයක් අරගෙන තියෙනවා. දැන් පාර්ලිමේන්තු ඉතිහාසය තුල අපි කල්පනා කරලා බැලුවොත් අපි අහලා තියෙන්නේ දැන් රටේ විධායකයේ කියන්නේ ජනාධිපතිවරයා අගමැතිවරයා සහ කැබිනට් මණ්ඩලය. එතකොට මේ විධායකය සම්බන්ධ වෙලා තීරණයක් ගත්තොතින් ඒ තීරණේ හමස් මල්ලට යන්නේ නැහැ. ඒ තීරණේ කුණුබක්කියට යන්නේ නැහැ. ඒ තීරණේ ක්‍රියාත්මක නොවෙන්නේ නැහැ. නමුත් මේ සම්බන්ධයෙන් එම තීරණය පස්සට ඇදෙනව නම් පස්සට අදිනව නම් ඒක දෛවයේ සරදමක් වගේම ඉතිහාසය තුල විහිළු අබ්බාට පත් වෙනවා කියන එක මට නොකියාම බෑ. අනික තමයි දැන් මේ රජයේ වැවිලි කර්මාන්ත ආයතනයන් වන ජනතා වසු සංවර්ධන මණ්ඩලය, ශ්‍රී ලංකා රාජ්‍ය වැවිලි සංස්ථාව සහ සීමා සහිත ඇල්කඩුව වැවිලි සමාගම යන ආයතන වලට සහ ඊළඟ රජය මගින් පාලනය වෙන විශාල වතු ප්‍රමාණයක් තියෙනවා ඒ උඩට ප්‍රදේශවල. මේ වතුකම්කරුවෝ සිය දහඩිය සමය ලේ කඳුළු වගුරවන. ඒතර මේවයි ඉඩම් අයිතිය තියෙන්නේ කාටද? මේ ඉඩම් අයිතිය බටහිර ඒ සුදු මහත්තුරුන්ට නෙවෙයි තියෙන්නේ. මට වැටහෙන විදිහට මේ ඉඩම් වල අයිතිය තියෙන්නේ ගරු ඇමතුමනි රජයට. එහෙමනම් රජයට නම් මේ ඉඩම් අයිතිය තියෙන්නේ රජයට මේ රජයේ වෙනුවෙන් රජයේ ගොඩනගන්න රට ගොඩනගන්න දහඩිය කඳුළු වගුරුන මිනිස්සුන්ට මේවයි අයිතිය ලබා දෙන්න අක්කර සිය ගණන් නෙවෙයි දහස් ගණන් නෙවෙයි අක්කර භාගයක් අක්කර කාලක් අක්කර අක්කරයක් මේ වගේ ප්‍රමාණයක් ඒ මිනිස්සුන්ට වගා කටයුතු කරන්න නෙවෙයි ඒ මිනිස්සුන්ගේ දූ දරුවොත් එක්ක පැටවුත් එක්ක ජීවත් වෙන්න වෙන මොකටවත් නෙවෙයි ඒකට මැදිහත් වෙන්න ඒකට නීති රීති අමුතුවෙන් අවශ්‍ය වෙන්නේ නැහැ. රජයට පුළුවන්කම තියෙනවා කිසි ගැටලුවක් නැහැ පාර්ලිමේන්තුවට යෝජනාවක් කරන් ඇවිල්ලා ඒ සම්බන්ධයෙන් සීලු මායගේ අනුමැතිය ලබාගෙන මේ කටයුත්ත කරන්න. ඒ නිසා අපට තේරෙන්නේ නැහැ මේ කටයුත්ත ජාතික මට්ටමේ කටයුත්තක් වශයෙන් තේරුම් අරගෙන කරන්න නැතුව පස්සට අදින්නේ ඇදගෙන සම්බන්ධයෙන් ගැටලුවක් තියෙනවා. ඒ නිසා අපි දන්නවා හිටපු ජනාධිපති කුරුණෑගල දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩුව කාලේ මේ රටේ සුදාත දුව පුතුන්ට තමන්ගේ මරණය වළදා ගන්න බිම් අඟලක් දෙන්න අසමත් වුණත් මේ මහත්තුරු ඇමරිකන් ඩෝල් සමාගමට අපේ රටේ සෝමාවතියේ ඒ අල්ලපු වැටේ ඉඩම්මක් කර 5000ක්, ඒ වගේ මොන්රාගල දිස්ත්‍රික්කයේ අර පැලවත්ත ඉඩම්මක් කර 5000ක් 10000ක් මේ ඇමරිකන් සමාගම් වලට අපේ භූමියේ සාරය මාර්ය වගේ උරාගෙන බොන්න අර කැවෙන්ටිස් කියන ඒ කෙසෙල් වර්ගයේ වගා කරන්න වගා කරලේගේ ප්‍රතිලාභ අඩු ගානේ ඒ කෙසෙල් කැනකින් ගන්න ඇවරි 3-4යි. අනිත් ඒවා ඒ අපේලව වගා කරන්නේ අපේ බිමේ සාරේවයි තියෙන්නේ. අඩු ගානේ අරවා කපල 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 බලදාන මගේ ඇස් දෙකින්ම දැක්කා. එක කෙසෙල් ගෙඩියක් මේ රටේ මිනිස්සුන්ට කන්න දෙන්නේ නැහැ. අර ටික අරගෙන ඒගොල්ල කෙලින්ම ඇමරිකාවට පටවනවා. අපේ රටේ සාරය මාර්ය වගේ විතරක් ලාබනෝ නෙවි. ඒ මුදලුත් ඇමරිකා බැංකුවල තමයි තැන්පත් වෙන්නේ. ඒගොල්ලන්ට තමයි ඒකේ වාසිය ලැබෙන්නේ. එහෙම තමයි ඒගොල්ල කරේ. තමුන්නාසල ගාන්වත් මේ යහපාලන ආණ්ඩුවත් ගිවර බජට් එකෙන් අයවැලේකෙනෙන් මේ විදේශික මහත්තුරුන්ට මේ විදියටම ඉඩම් බදු දීමේ ක්‍රියාවලිය ආරම්භ කරලා තියෙනවා. යහපාලන ආණ්ඩුව දීප්කල් සරදේවා කියලා මම ප්‍රාර්ථනා කරනවා. නමුත් අපට අද වෙනතුරුත් බැරි වෙලා තියෙනවා. හැකි වෙලා නැහැ අපට මෙන්න මේ රටේ තමන්ගේ පුජ්‍යල කුමනා වෙනුවෙන් නෙවි මේ රට ගොඩ ගන්න ගොඩ නගන්න රට ඉදිරියට ගෙනියන්න සැබෑ විදියටම ශ්‍රමය දහඩිය ලේ කඳුළු වගුරලා මේ වතු කරය ඒ තේ දල්ලෙන් පෝෂණය කරන මේ අහිංසක වතුකම්කරුවන්ට සිංහල වේවා දෙමළ වේවා මුස්ලිම් වේවා බර්ග වේවා මැලේ වේවා වෙනම කතාවක්. මේ මිනිස්සුන්ට තමන්ගේ දූ දරුවොත් එක්ක නිවි හැනහිල්ලේ ඒ වතුවල උදේ ඉඳලා රැන්තුරු වැඩ කරලා මහන්සිය නිමා ගන්න පැදුරක් කඩමාල්ලක් එලාගෙන ඒ දරුවොත් එක්ක විවේකෙන් ජීවත් වෙන්න අවශ්‍ය පදනම සකස් කරලා දෙන්න අඩුම ගන්න ඉඩම් කෑල්ලක් ස්ථිර වශයෙන් දෙන්න තාමත් මේ ආණ්ඩුවලට අවුරුදු 68ක් ගිහිල්ලත් බැරි වුණා කියන එක මට නොකියාම බෑ. ඒ විතරක් නෙවී එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩු කාලෙත් මේ ආණ්ඩු කාලෙත් දෙකේදී මට මතකයි අර බුකර් ඇග්‍රිකල්චර් කියන සමාගමට ඉංගලන්තේ ඒත් අර නිල්ගල වනය බදුල් දිස්ත්‍රික්කේ මොන්රාගල් දිස්ත්‍රික්කේ ඒ සස්ත්‍රීක ඉඩම් විනාශ කරලා ඒවයි උක්වගා කරන්න අර උල්පත් තියෙන ඒ මහා දවැන්ත සස්ත්‍රීක පොළව විනාශ කරන්න කර දහස් ගාණක් දෙන්න කැස කැව්වා. මේ ආණ්ඩු දෙක මේකටවත් කියන්න ඕන. එහෙම තමයි තමුන්නාන්සලා විදේශිකව ඉඹල පිළි අරගෙන බොම සතුටින් ඒ අපේ ඉඩම් වල අයිතිය ඒගොල්ලන්ට පූජ කරනවා කිසිම පිරිකිතයකින් තොරව. නමුත් අද අපේ රටේ හද ගැස්ම වෙච්ච මේ වතුකම්කරුවන්ගේ ජීවිත එකම අදෝනාවක් එකම ඛේදවාචකයක්. ඒ වතුකම්කරුවන් ගත කරන ජීවිත තමුන්නාන්සල යන්න ගිහිල්ලා බලන්න ඒ ලයින් කාමරවලට කොයිතරම් අවාසනාවන්ත මිනිසුද ඒව ජීවත් වෙන්නේ කියලා. ඒ මිනිසුන්ගේ ජීවිත අවාසනාවන්ත කරලා තියෙන්නේ වෙන කවුරුවක්වත් නෙවි. ඒ මිනිසුන්ගේ ඡන්දය අරගෙන මේ පාර්ලිමේන්තුවට ඇවිල්ලා ඒ මිනිස්සු වෙනුවෙන් පෙනී නොසිටින දේශපාලච්චයොන්ට සාප වෙනවා ඒ මිනිස්සු වෙනුවෙන් අද ක්‍රියාත්මක නොවීම පිළිබඳව. එනිසා ගරු ඇමතිතුමනි, ඔබතුමාල මේවා තේරුම් ගන්න කල්පනා කරන්න. කල්පනා කරලා මේ බිමේ උපත ලැබූ, මේ බිමේ පහස ලැබූ, මේ වතුවල වැඩ කරන සිය සමය දහඩිය ලේකඳුළු වගුරන ඒ ලාංකීය ජාතියේ සුජාත මිනිසුන්ට විතරක් නෙවී, ඒ මිනිසුන්ගේ දූදරුවන්ටත් කරුණාකරලා පිල්ලීමක් කරනවා. ඉඩම් කෑල්ලක් ලබා දෙන්න ඉතාමත්ම ඉක්මනින් ක්‍රියාමාර්ගයක් ගන්න කටයුතු කරන්න. ඒවට දහසකුත් ටිකක් නීතිදී දාන්න අවශ්‍ය නැහැ. තමුන්නාන්සලා ඩෝල් සමාගම් වලට ඉඩම් දෙනකොට මේ නීති රීති නැහැ, නීති නොතිබුණත් ඒව ලිහිල් කරලා වරදාන සන්තෝෂම් කප්පම් එක තමයි ඒව ලබා දෙන්නේ. නමුත් අද මේ මිනිස්සු ගත කරන්නේ මහා අපා ජීවිතයක්. එනිසා මේ මිනිස්සුන්ට අයිතිය තියෙනවා මේ බිමේ ඒ පැරණි පරම්පරාව උපත ලැබුවේ නැති වුණත් ඒ පරම්පරාවේ දූදරුවෝ තුන්වෙනි හතරවෙනි පරම්පරාව දක්වා දැන් ඉන්න අපේ රටේ ඒගොල්ලන්ට මේ ඉඩම්වල අයිතිය අනිවාර්යයෙන්ම ලබා දෙන්න ඕනේ කියලා අපි විශේෂයෙන්ම මේ මොහොතේ මතක් කරනවා. එනිසා මේවට ඇකිලෙන්න පැකිලෙන්න එපා. මේවා කාගෙවක්වත් බූදලයක් නෙවි. ඒ මිනිසුන්ගේ දහඩිය මහන්සියෙන්ම ගොඩනගාපු දේවල්. එනිසා මේ වතු වල ජීවත්වන, මේ වතු වල වැඩ කරන ඒ සිංහල දෙමළ මුස්ලිම් බර්ග මැලේ ඒ වතු කම්කරුවන්ට සහ එළදාරීන්ට අපි පක්ෂපාත ඒව තකන්න අවස්ථා නැහැ. දිස්ත්‍රික් මට්ටම බලන්න අවශ්‍යතාවයක් නැහැ. කොහෙන් ඇවිල්ලා ඒ වතු වල වැඩ කරත් ඒ අයට මේවයි ස්ථිර වශයෙන් වාසස්ථාන හදලා නිර්මාණ කරලා ජීවත් වෙන්න අවශ්‍ය පදනම සකස් කර දිය යුතුයි කියන එකයි අපි විශ්වාස කරන්නේ. ඒ නිසා ඒ අයට පමණක් නෙවි, ඒ වතු වල ජීවත් වෙන පළවෙනි පරම්පරාවට, දෙවෙනි පරම්පරාවට, තුන්වෙනි පරම්පරාවටත් මේ මොහොතේම මේ අවස්ථාවේම ඒ ඉඩම් ලබා දීමේදී ප්‍රමුඛතාවය දෙන්නේ කියන ඉල්ලීම කරනවා. මොකද හේතුව අනාගතයට රටේ ජනගහනය වැඩි වෙනවා, නමුත් ඉඩම් වැඩි වෙන්නේ නැහැ. එනිසා අනාගතය පිළිබඳව කල්පනා කරනවා නම් අනාගතයට ප්‍රශ්නයක් නොවන විදියට දැන් ඉඳලා අපි ඒ දෙවෙනි තුන්වෙනි හතරවෙනි පරම්පරාවලටත් මේ මොහොතේම ඒ විවාහ වෙච්ච දරුවන්ට දැරියන්ට ඉඩම් කෑල්ලක් වෙන් කරලා දීමෙන් අපි විශ්වාස කරනවා අනාගතයේ මතුවෙන ප්‍රශ්නවලට උත්තරයක් ලබා ගන්න පුළුවන් වෙයි කියලා. එනිසා මේ කැබිනට් පේපර් එක අනුමතලා තියෙනවා නම් මේක පස්සට අදින්න එපා, මේ කල් දාන්න එපා. මේ ජීවත් වෙන මිනිසුන්ට මේ රටේ බිම්මඟලක අයිතිය ලබා දෙන්න වහාම
විනාඩි එකක් තියෙනවා
කටයුතු කරන්න කියලා මා මේ මොහොතේ ඉල්ලීමක් කරනවා. ඒ ඉල්ලීම කරමින් මේ වටිනා කියන යෝජනාව ගෙනාපු ඒ වේණු කුමාර් මැතිතුමාට අපි ආශිර්වාද කරමින් මාන්‍යයට වෙනවා අසතුයි.
ගෞරව අරවින්ද් කුමාර්, அவைக்கு தலைமை தாங்கும் குழுக்களின் பிரதி தலைவர் அவர்களுக்கு நன்றி. இன்று மலையத்தில் வாழும் தோட்டத் தொழிலாளர்களுக்கு காணி உரிமை பத்திரம் வழங்கப்படல் வேண்டும் என்ற ஒத்திவைப்பு வேலை பிரேரணையை கொண்டு வந்த சக உறுப்பினர் கௌரவ் வேலுக்குமார் அவர்களுக்கு நன்றி கூற கடமைப்பட்டிருக்கின்றேன்.
இந்நாட்டிலே எமக்கு அதாவது மலையக சமூகத்திற்கு 200 வருட வரலாறு உள்ளது. சுமார் 10 தலைமுறைகளாக நாங்கள் மலையகத்திலே வாழ்ந்து வருகின்றோம். இந்நாட்டை செல்வம் கொழிக்கும் நாடாக மாற்றிய பெருமை எமது மூதாதையினருக்கு உண்டு. அதனையே இன்றைய தலைமுறையிலும் நாங்கள் செய்து கொண்டிருக்கின்றோம். ஆனால் அவர்களுக்கான கௌரவம் கொடுக்கப்படுகின்றதா என்று பார்க்கும்போது இல்லை என்ற பதிலே விஞ்சி நிற்கின்றது. லயன் முறைகளில் எமது மக்கள் முடங்கி போய் கிடக்கின்றார்கள். அதிலிருந்து அவர்களை வெளிக்கொண்டு வர வேண்டிய தேவை இருக்கின்றது, அவசியமும் இருக்கின்றது. 200 வருடங்களாக காணி உரிமையோ வீட்டு உரிமையோ அற்ற ஒரு அவலகரமான நிலையிலேயே மலையகத்தின் தலையெழுத்தாக இருந்து வருகின்றது. இந்த நிலையை நாங்கள் மாற்றியாக வேண்டும். எனவே 200 வருட வரலாற்றை கொன்ற எமது மக்களுக்கு மேலும் தாமதியாது வீட்டுரிமை காணி உரிமை வழங்கப்படல் வேண்டும். அத்தோடு தோட்டங்களிலே பல தசாப்தங்களாக தொழில் புரிந்து ஓய்வு பெறும் தோட்ட உத்தியோகஸ்தர்களுக்கும் காணி மற்றும் வீட்டுரிமை வழங்குவதற்கான நடவடிக்கைகளும் எடுக்கப்படல் வேண்டும். எமது நாட்டில் அதிமேதக ஜனாதிபதியும் கௌரவ பிரதம மந்திரியின் தலைமையிலும் வழிகாட்டலிலும் நல்லாட்சி நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. சிறுபான்மை மக்கள் ஏனையவர்களுக்கு சமம் என்ற நல்ல நிலைமையை சிறிது சிறிதாக ஏற்பட்டு கொண்டிருக்கின்றது. நல்ல நிலைமைக்கு சிறிது சிறிதாக அவர்கள் வந்து கொண்டிருக்கின்றார்கள். எனவே இந்த சந்தர்ப்பத்தை நாங்கள் சரியாகவும் முறையாகவும் பயன்படுத்திக் கொள்ள வேண்டும். நாங்கள் இந்த சந்தர்ப்பத்தை சரியாகவும் முறையாகவும் பயன்படுத்திக் கொள்வதன் ஊடாக 200 வருட அவலகரமான வாழ்க்கைக்கு ஒரு முற்றுப்புள்ளியை நாங்கள் வைக்கக்கூடியதாக அது இருக்கும். 100 நாள் வேலை திட்டத்தின் கீழ் ஆங்காங்கே காணி உரிமை பத்திரங்கள் வழங்கும் நிகழ்வுகள் இடம்பெற்றன. ஆனால் அவை தற்போது அமுல்படுத்தப்படாத நிலைமையே உள்ளது. அமைச்சரவை பத்திரம் தாக்கல் செய்யப்பட்டு அமைச்சரவையிலே அதற்கான அங்கீகாரம் வழங்கப்பட்டும் கூட இந்த காணி விவகாரத்திலே ஒரு அசம்பந்த போக்கை சம்பந்தப்பட்டவர்கள் கடைபிடிப்பதை நாங்கள் மிக வன்மையாக கண்டிக்க வேண்டிய ஒரு நிலைமைக்கு தள்ளப்பட்டிருக்கின்றோம். எனவே அரசாங்கத்தின் கொள்கைக்கேற்ப அரசாங்கத்தினால் ஏற்கனவே ஆரம்பிக்கப்பட்ட காணி உரிமை பத்திரம் வழங்கும் வேலை திட்டம் மிக விரைவாக முன்கொண்டு செல்லப்படல் வேண்டும். தோட்ட மக்கள் நிர்வாகத்தின் பிடியிலிருந்து விடுபட்டு சுதந்திரமாகவும் கௌரவமாகவும் வாழும் ஒரு சூழலை நாங்கள் ஏற்படுத்தப்பட வேண்டும். அதே நேரத்தில் வழங்கப்படும் காணி உரிமை பத்திரத்திலே எவ்வித குறைபாடுகளும் இல்லாமல் எவ்வித விதிகளும் இல்லாமல் எவ்வித கட்டுப்பாடுகளும் இல்லாமல் அவை ஏனைய காணி உரிமை பத்திரத்திற்கு சமமான நிகரான காணி உரிமை பத்திரமாக இருக்க வேண்டியதும் அவசியம் என்பதையும் நான் இந்த இடத்திலே கூறிக்கொண்டு சந்தர்ப்பம் அளித்த அவைத் தலைவர் அவர்களுக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
சந்திம கமகி.
கடக சபை சபத்துவனி அதிர்தின வெளிக்குமார் மந்திரி மகசிங் வது கம்கடு ஜனதாபாகே நிவாச சந்தா இடம் பிரச்சினை அப்படி வியாபார ஆண்டு அக்கிதியட கேபினட் பத்திரிகா நிகுத்கல்ல தேதி ஏ கேபினட் பத்திரிகாவட அனுகூல கிரியாத்மக நோயும கட்லோக் பவட பத்திரா தீரும் முதல மதக தியாகோனே ஆண்டு வியாபார ஆண்டு பாவட பத்துனாட அமதிவர வியாபார ஆண்டு அமதிவர பாவட பத்துனாட தாமத் ஆயத்தன வள அமாத்தியாசோல தாமத் ராஜபக்ஷ பாலனே அந்தரு ஹெரிமனல்லி தாம் ஹோல்மாங்கர்னு ஏ மேக சமோல ஏ எக பிரதிபாலக என்னடுபுலோ விசேஷம் முக்கியோனே தேவவெளி கர்மாந்த படங்கத்து தவசிந்தாங் சிலோன்டி கீன நாமே லோகேட பிரச்சலித்து கரபு ஏ தேதல்ல எக்கத்தெக்க துணக்கீழ தமங்க அக்னி துணி கடபு ඒ තේදල නැලීම තුළින් මේ රට ලෝකයේ අංකයකට ගෙනාපු පරම්පරාවකින් පවතින එන දෙමළ කම්කරු ජනතාව ගැන අපි අමතක කළ යුතු නැහැ. එදා පටන්ගත්ත තනි පරම්පරාවෙන් පටන්ගත්ත දෙමළ ජනතාව අද සමහර විට වතුවල සේවය නොකරනවා වෙන්න පුළුවන්. හැබැයි අපි ඔවුන්ගෙන් ඇහුවොත් ඔවුන්ගේ උප්පත්ති ස්ථානයේ කොහෙද කියලා ඔවුන් කියන්නේ වත්ත කියලා. එහෙනම් ඒ වත්තේ ඔවුන්ට ඉඩක් තියෙන්න ඕන. ඒ නිසා ආණ්ඩු ප්‍රතිපත්තියට අනුව ඒ ආයතනවල බලධාරීන් ඒ ජනතාවගේ නිවාස සඳහා ඉඩම් ලබා දීමේ වගකීමක් තියෙනවා. ඒක නිසා ඉදිරියේදී ඒ ක්‍රමයේ නිවැරදිව ක්‍රියාත්මක කළ යුතුයි කියලා මම යෝජනා කරනවා. ඔයිට සමාන ගැටලුවක් උතුරුමැද පළාතේ තිබුණ අනුරාධපුර දිස්ත්‍රික්කයේ තිබුණා. විශේෂයෙන් මහවැලි එච් කලාපයේ මේ වෙනකොට මුල් පරම්පරාවේ තුන්වෙනි පරම්පරාව ජීවත් වෙන්නේ අක්කර භාගයක ඉඩම් කොටස කෑලි හතරකට කඩාගෙන ගෙවල් අතර ජීවත් වෙන පසුබිමක් තියෙද්දී අද රිසර්වේෂන් එමණත රක්ෂිත ජනතාවගේ ඉඩම් නිවාස වෙනු වෙන් කරපු රක්ෂිත ජනතාවට නොදී විවිධ පුද්ගලික ආයතන වලට බදු දීමේ ක්‍රමවේද පෞගේ කාලේ ක්‍රියාත්මක වුණා. අදේ තත්ත්වය වෙනස් වෙලා තියෙනවා. ඒ ක්‍රියාත්මක වුණේ ඉහළින් අමාත්‍යාංශ ශුලින්ද වෙනියෝගේ ඉන්නේ අහවල් ව්‍යාපාරිකයාට අහවල් ඉඩම් හෙක්ටර් ප්‍රමාණයක් දෙන්න කියලා. ඒ තත්ත්වය පෞගේ පාලන සමයේ තිබුණ ආදාපේක වෙනස් කරලා තියෙනවා. ඒ වගේ ඊට සමාන තත්ත්වයක් තමයි මේ ඇතිලා තියෙන්නේ. ඒ නිසා මේක නිවැරදි වෙන්න ඕනේ. ඒ වගේම මේ තත්ත්වය වෙනස් වෙනකොට මේනකොට ආණ්ඩුවෙන් තීරණය කරන් තියෙනවා අනුරාධපුරේ බැරි නම් ඉතින් යාට ගිහිල්ලා වැලිය වුණත් ඒ ජනතාවට ඉඩම් දෙනවා කියලා. ඒ වගේ මේ ජනතාවට මේ දෙමළ ජනතාවට ඊට සමාන සාධාරණ කිතු වේවි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම අපි හැමදාම මතක් කරන්න ඕනේ උදාගම් ව්‍යාපෘති ක්‍රියාත්මක වෙනවා. මේ වගේ වැවිලි සමාගම් වල ප්‍රයෝජන නොගන්නා ඉඩම් වල කොටස් අක්කර 5-6 කොටස් මේ ජනතාවගේ සුභසිද්ධිය සඳහා වෙන් කළා ඒ නිවාස හදලා දෙනවා නම් අර මන්ත්‍රීවරු අදහස් ප්‍රකාශ කරා වගේ ඒ රටට කීර්තිනාමයක් ගෙනාවු පරම්පරාවෙන් පැවතින ඒ දෙමළ ජනතාවට නිදහසේ ජීවත් වීමේ හැකියාව ලැබෙනවා. පෞගේ කාලේ අපි දැක්කා වතු ලයින් කමර පිටින් නාය යනවා. ඒ පරිසර විනාශයත් එක්ක ඒවට බහුල වශයෙන් ගොදුරු වුණේ දෙමළ ජනතාව. ඒ නිසා ඉදිරියේදී මේ දෙමළ ජනතාවගේ නිවාස ප්‍රශ්නය විසඳීමට යාපාල ආණ්ඩුවෙන් සාධාරණයක් සිද්ධ වෙයි කියලා විශ්වාස බල කිරීම මම නිරනොයිස්තුදි.
මොසුදි ඔන්ඩබල් ඉරාන් වික්‍රමරත්න.
මුලසුනේ සිටින මන්ත්‍රීතුමනි, අද වේලුකුමාර් නුවර දිස්ත්‍රික්ක පාර්ලිමේන්තු මන්ත්‍රී බොහොම වැදගත් කල්තැබීමේ යෝජනාවක් ඉදිරිපත් කළා. වතු කම්කරුවන්ට ඉඩම් අයිතිය ලබා දීම පිළිබඳව මම මුලින්ම සඳහන් කරන්න අවශ්‍යයි, මේ වතුකරේ ජීවත් වෙන ජනතාවට මුළු ජාතියම ණය ගැති කියන එක. මෙතුමාන්ලා අද ඉදිරිපත් කරපු ප්‍රශ්න අද ඊයේ ඇතුළ ප්‍රශ්න විතරක් නෙමෙයි, අපිට කියන්න පුළුවන් අවුරුදු 200කට තිබිලා තියෙන ප්‍රශ්න කියලා සඳහන් කරන්න පුළුවන්. අපි රජය පැමිණෙලාපත් වෙලා අවුරුද්දක් වෙන අතරේදී ජනාධිපතිතුමාගේ වෙනස් වීම වෙලත් තාම මාස 20ක්වත් ගිහිල්ලා නැහැ. ඉතින් මම පළමුවෙන්ම කියන්නට ඕනේ අපේ රජයේ අදිෂ්ඨානය ඇවිල්ලා මේ ජනතාවට සාධාරණත්වය ඉෂ්ට කිරීමයි. ඒ නිසා තමයි අද මන්ත්‍රීතුමා සඳහන් කළා වගේ අප්‍රේල් මාසේ 8 2015 දී ආමාත්‍ය මණ්ඩලය වතුකම්කරු ජනතාවට ඉඩමක අයිතිය ලබා දීමට කැබිනට් මණ්ඩලය අනුමතයක් දුන්නා. කියන්නේ එක පවුලකට පර්චස් 7ක් ලබා දීමට. අද ජනතා වතු සංවර්ධන මණ්ඩලය JEDB එකෙන් දැනට දීලා තියෙන්නේ පවුල් 688කට පමණයි. තව පවුල් 2544ක් ඉන්නවා. තාම මේ අයිතිය ලැබිලා නැහැ. ඒ වගේම ශ්‍රී ලංකා රාජ්‍ය වතු සංස්ථාව SPC එකෙන් දැනට දීලා තිනවා මේ අයිතිය දීලා තිනවා පවුල් 1033කට තව 1907කට මේ අයිතිය ලබා දිය යුතුයි. ඒ වගේම ඇල්කඩුව වැවිලි සමාගමේ පවුල් 232කට දීලා තිනවා තව පවුල් 404ක් ඉන්නවා මේ වත්තු වල මේ පර්චස් හතේ අයිතිය ලබා නොමැති. ඒ කියන්නේ මුළු ගණන ගත්තොත් විශේෂයෙන්ම මේ ආයතන තුල JDB SL SPC එකයි ඇල්කඩුවේ පවුල් 1953කට මේ අයිතිය ලබා දීලා තිනවා. තව පවුල් 4855කට මේ අයිතිය ලබා දිය යුතුයි. මේ වැවිලි කර්මාන්ත වලින් ලබාගත් දත්තව තමයි මම මෙතන සඳහන් කරන්නේ. එපමණක් නොවේ, ඊට අමතරව මේ රජය පත් වුණාට පසුව 2016 අගෝස්තු මාසේ උඩ රට අලුත් ගම්මාන යටිතල පහසුකම් හා සමාජ සංවර්ධන ආමාත්‍යංශයක් විවෘත කළා. ඒ ආමාත්‍යංශයෙන් ඒ දිනසියේ වැඩ පිළිවෙල යට නිවාස 337ක් ගොඩනගලා තිනවා. රත්නපුර දිස්ත්‍රික්කයේ බදුල්ල, කෑගලු, නුවර, හැටන්, නුවරඑළිය දිස්ත්‍රික්කවල මුළු සංඛ්‍යාව නිවාස 337යි. ඊට අමතරව මේ උඩරට අලුත් ගම්මාන යටතල පහසුකම් සමාජ සංවර්ධන ආමාත්‍යංශයේ දිගම්බරම් හැමතිතුමා යටතේ ග්‍රීන් ගෝල්ඩ් හවුසිං ප්‍රෝග්‍රම් 2016 කියලත් අලුත් වැඩපිළිවෙලක් ආරම්භ කරලා තිනවා. ඒ වැඩපිළිවෙලේ නිවාස යෝජනා ක්‍රම වලට දැන් නිවාස 1433ක් ගොඩනගාගෙන යනවා. නිවාස 1433ක් ග්‍රීන් ගෝල් නිවාස යෝජනා ක්‍රමයේ යටතේ ඒක හදාගෙන යන්නේ ඔය කියපු JDB SPC ඇල්කඩුව වල විතරක් නෙමෙයි. මේ දැන් මම කතා කරන්නේ ඔහුගේ ආමාත්‍යංශයේ රට වටේම සිදුවෙන දේ. ඒක අර ඔබතුමාගේ යෝජනාවට සීමා නැහැ. ඊට වැඩිය පුළුල් වැඩපිළිවෙලක් ඒක. ඒක ගාල්ලේ, රත්නපුරේ, බදුල්ලේ, කෑගල්ලේ, නුවර, හැටන්, නුවරඑළිය කරගෙන යනවා. අද මෙතුමන්ලා සඳහන් කළා විශාල ගැටලුවක් තියෙනවා කියලා. මුලින් තිබුණ ප්‍රගතිය ඒ විදියටම නැහැ කියලා නොයෙකුත් ප්‍රශ්න මතුවලා තියෙනවා මේ නිවාස අයිතිය ලබා ගැනීම පිළිබඳව. මම සඳහන් කරන්නට ඕනේ මේක ගැන සාකච්ඡාවල් ඇති වෙලා තියෙනවා ආමාත්‍යංශයේ ඇමතිතුමා සමග. ඒ විතරක් නෙවෙයි, මම විශ්වාස කරනවා දේශපාලන අදිෂ්ඨානයක් තියෙන නිසා අපි මේක තව දිගින් දිගට කොහොම හරි සාකච්ඡා කරලා එදා කැබිනට් මණ්ඩලය ගත්ත තීරණය අපි ක්‍රියාත්මක කළ යුතුයි කියන පදනමේ තමයි අපි සිටින්නේ. ඒක ක්‍රියාත්මක කළ යුතුයි. දැන් මේ JDB SPC ඇල්කඩුව කියන මේ වැවිලි සමාගම්වල නිවාස ප්‍රශ්නයට අමතරව විශාල ගැටලු ප්‍රශ්න තියෙනවා. මොකද මේ සමාගම් තුනම අලාභ ලබන සමාගම්. දැන් සමාගමක් අලාභයි ලැබලා කියලා සඳහන් කරනකොට ඒක ඇවිල්ලා ඒ සමාගම්වල වැඩ කරන සේවක පිරිසගේම වගකීම පමණක් නොවේ. මේක අපි තේරුම් ගත යුතුයි. සමහර වෙලාවට ඒක කර්මාන්තයේ අනුව විශේෂයෙන්ම තේ වගේ වැවිලි තියෙනකොට ඒවා ජාත්‍යන්තර මිල අනුව තීරණය වෙන කර්මාන්ත. ඒවා එක රටකටවත් එක වෙළඳපොළකින්වත් ඒවා ක්‍රියාත්මක කරන්න පාලනය කරන්න අපහසුයි. ඉතින් මම අවස්ථාවක් කරගන්නවා මේක සඳහන් කරන්න. මේ JDB SPC ඇල්කඩුව ගැන අපේ ආමාත්‍යංශයෙන් අධ්‍යයනය කරලා වැඩපිළිවෙලක් සාකච්ඡා වෙමින් යනවා. මේවා වතු කර්මාන්ත හැටියට විතරක් නොබලන්න, නමුත් මේවා සම්පත් හැටියට බලලා, ඒ කියන්නේ වැවිලි කර්මාන්තය තියෙන්න පුළුවන්, ඊට අමතරව මේ වල සම්පත් තියෙනවා, සමහර වල ජලය තියෙනවා, සමහර වල පශු සම්පත් තියෙනවා. ඒ විතරක් නෙමෙයි බොහොම సౌందర్యයයි සංචාරක ව්‍යාපාරයට සුදුසුයි. එතකොට මේ ප්‍රදේශවල ජීවත් වන ජනතාවගේ ජීවන තත්ත්වය ඉහළ නංවන්නට නම් අපි පසුගිය පටු කෝණයෙන්, ආර්ථික පටු කෝණයෙන් බලන්නේ නැතුව බලන්න ඕනේ මේ සම්පත් කොහොමද අපි දියුණු කරලා වැඩි ප්‍රතිලාභයක් ලබලා ඒ ප්‍රතිලාභයෙන් විශාල කොටසක් ඒ වැඩ කරන ජනතාවට කොහොමද ලබා දෙන්නේ කියන ඒ අදහස තුල තමයි අපේ ආත්මාත්‍යංශේ ක්‍රියාත්මක කරගෙන යන්නේ. ඒ අදහස තුල අපි සාකච්ඡා කරමින් යනව මේ වැවිලි කර්මාන්ත කරන කොටස් වලට අක්කර දෙක පහක් අතරේ කොටසක් ඒ අයට ඒ අයගේ වැවිලි කරන්නත් ඒක සමාගම් හරහා ඒ ඵලදායිත්ව ඵලදාව ලබාගෙන ඒ වගේ ක්‍රියා කරන්නටත් දැන් මූලික සාකච්ඡාවල් සිදු වෙමින් පවතිනවා. ඒ කියන්නේ අවුරුදු 200කට කරපු ආකාරයටම නෙමෙයි, නමුත් අලුත් ආකාරයකට මේක කරන්න බලන්න, මේක තව දියුණු කරන්න පුළුවන්ද කියලා ඵලදායි ඉහළට යවන්න, ලාභී ඉහළට යවන්න, කාර්යක්ෂමතාවය වැඩි කරන්න ඒ වැඩ කරන ජනතාවට ඒකේ කොටස්කරුවෙකු වන්නට. අද සඳහන් කළා වගේ මේ වතුවල ජීවත් වන ජනතාවගේ ජීවන රටාව ගැන අපි ජාතියක් හැටියට ලැජ්ජ විය යුතුයි. මොකද අවුරුදු 200කට ඒක විශාල වෙනසක් නැහැ. අදත් ওই ලයින් කාමරවල තාමත් මේ ජනතාව ජීවත් වෙනවා. ඡන්ද බලය ලැබුණා, නමුත් අද ප්‍රශ්න කළා වගේ සම අයිතියක් ප්‍රශ්නයක් අද මෙතන ඉදිරිපත් කළා. ඒ වගේම ප්‍රායෝගික කරුණු රාශියක් ඉදිරිපත් කළා. කලමනාකාරීත්වයේ තියෙන අඩුපාඩු ගැන ප්‍රශ්න ඉදිරිපත් කළා. මම මන්ත්‍රීතුමන්ලාගෙන් ඉල්ලනවා විශේෂයෙන්ම ඔවුන් සඳහන් කළ එක එක අවස්ථාවල්, නාවල පිටියේ අවස්ථාවල්, හෝප් එක ගැන, ඒ වැවිලි සමාගමේ බදු ගිවිසුම් තුල වෙලා තියෙන අකටයුතුකම් ගැන, මේ දේවල් ගැන මං හිතන්නේ අපිට තව වැඩි විස්තර ලබා දුන්නොත් අපි ඒව ගැන හොයලා බලනවා. ඔව්.
දෙදස් පන්සීය දීමනාවයි අනික දැනට යන ප්‍රතිසංස්කරණයේදී අපිව ඇයි ඇතුළත් කරගන්නේ නැත්තේ කියන එකත් අපිට තියෙන ලොකු ප්‍රශ්නයක්. 2500 ලබා දෙනවද, කොයි කාලේ වෙනකොට ලබා දෙනවද කියන එක.
ඔව්. ඉතින්
SPC සහ JDB ආයතනයේ ප්‍රධානිකවරු ඒ එතනිය වෙල සාමාන්‍යයෙන් ගණකාතිවරයෙක් වෙල ඒගොල්ලන්ට තොරතුරු කියන නිසා යම්කිසි තීරණයකට යන්න බෑ. එතන උසස් නිලධාරින්තුමාලත් එක්ක අපිත් එක්ක සාකච්ඡාවක් සරසනවා. අපිට මේ පෑදලි කිරීමක් කරලා මේ විසඳුමකට යන්න පුළුවන් කියනවා මගේ අදහස් කියලා තියෙනවා. Thank you.
හරි. ඔව්. ඒ අවස්ථාව ලබා දෙනවා. අපි ඒ අවස්ථාව මේ මාසයේ ඇතුළතදීම ලබා දෙන්න මම ඇමතිතුමාට කතා කරලා පොරොන්දු වෙනවා ඒ අවස්ථාවත් සාකච්ඡාවක් ඇති කරන්න. තව ප්‍රශ්න හුඟක් ඉදිරිපත් කළා. බද්දට දුන්නා, අවුරුදු 5කට උඩදි දුන්නා, ඊට පස්සේ ආයතෙන් අලුත් කළා. මම හිතන්නේ මේකේ ලොකු ඉතිහාසයක් තියෙනවා මේවවල, මේව ගැන අපි සොයලා බලන්න ඕනේ. නමුත් මම අර ආර්ථිකමය ප්‍රශ්නය ගැන පොඩි අදහසක් ඉදිරිපත් කරන්නට කැමැතියි. මේවා අලාභ ලබන වැවිලි සමාගම්. එතකොට මේවා අලාභ ලබන වැවිලි සමාගම් අවුරුදු ගණනාවකටම මම හිතන අවුරුදු 20කට විතර කාලයකට සිටම සමහලාවට ඒ සේවකයන්ට ලැබිය යුතු ඒ සේවක අර්ථසාධක අරමුදල් EPF ETF වැනි දේවල් ලැබිලා නැහැ. එතකොට මේ අකටයුත්ත දිගින් දිගටම සිදු වෙලා තිනවා. ඊයේ පෙරේද ඇති වෙච්ච ප්‍රශ්නයක් නෙමෙයි. මේක අපි විසඳන්න ඕනේ. මේක විසඳන්න අපිට මේ වැවිලි සමාගම්වල සම්පත් විකුණන්න සිදු වෙනවනම් ඒක කරන්නත් අපි ලෑස්ති. මොකද අපි හිතන්නේ සේවකයන්ට සාධාරණයක් ඉෂ්ට විය යුතුයි කියලා. නමුත් ඔබ
සම්පත් විකුණනවා කියන්නේ ඒ වත්තේ ගස් කපනවා නම් ඒ ගැන අපි දෙවන හිතන්න ඕනේ. මොකද අපි ගොඩක් දෙන් සස්ටේනබල් ඩෙවලොප් ගැන කතා කරනවා. ඒකට වඩා අමතරව තියෙනවා ඒ වතුවල සම්පත්වල කුලිපදනමෙන් දීලා තියෙන වෙන වෙන රජ ආයතන වලට. උදාහරණ වශයෙන් කිව්වොත් ITN ආයතනයේ ගොඩක් ගෙවන්න තියෙනවා JDB එකට. කොළඹ දෙකේ ලොකු ප්‍රමාණ ඉඩමක් තියෙනවා JDB IT ඒ ලොකු ලොකු කම්පැනිස් වලට දීලා තියෙනවා ගොඩාක් අඩු මුදලකට කුලියට දීලා තියෙන්නේ. එහෙන් අය කරලා මේක ගෙවන්න පුළුවන්. මං හිතන විදිහට ITN එකෙන් අය කරගත්තා නම් ඒ EPF ETF ප්‍රශ්න විසඳන්න පුළුවන්. ඒකට අමතර ඒ වගේ දේවල් යෝජනා නැතුව කලින් ආණ්ඩුවේ යෝජනා කරලා තියෙනවා ඒ ගස්වල කපලා ඒකෙන් එන ආදායම EPF ගෙවලා දාන්න. ඒක ඇත්තටම වැරදි පුරුද්දක් විදියට වෙනවා. අපි sustainable development ගැන කතා කරගෙන අද මේ environment ගැන කතා කරගෙන ඒ වගේ යෝජනා වලට නොරව මේ වගේ අනිත් ආයතන වල අපිට වෙන්න ඕනේ මේ JDP එකට එන්න ඕන ආදායම් ටික අපි අරගෙන මේ විසඳුමක් කරගත්තොත් තමයි හොඳමයි කියන එකයි අපේ යෝජනාව.
ඔව් මන්ත්‍රීතුමා සඳහන් කළා තීරසාර සංවර්ධනයක් තිබිය යුතුයි කියලා. අපි ගන්න තීරණවල අපි තින්නේ ඒ අදහස තුනමයි. නමුත් මම මෙතනින් කියන්න අදහස් කළේ මේ ප්‍රශ්න විසඳන්න යනකොට විශේෂයෙන්ම වැවිලි කර්මාන්ත පිළිබඳව ප්‍රශ්න ආර්ථික ප්‍රශ්න විසඳන්න යනකොට මම හිතන්නේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු හැටියට අපිට අදහස් ප්‍රකාශ කරන්න පුළුවන් වුණත් මං හිතන්නේ මේවා විසඳන්න ඇත්තටම මේ වලට අපි සුදුසු කළමනාකාරීත්වය පත් කරලා සුදුසු කළමනාකාරීත්වයට ඉඩ දෙන්න අවශ්‍යයි. මොකද ඒක අපි මූලික පදනමක් හැටියට පිළිගන්නවා. මමත් ඒ වගේම මගේ ඇමතිතුමත් අපිට ආයතන විශාල ගණනාවක් තියෙනවා බාර කරලා. නමුත් ඒ ආයතනවල කළමනාකාරීත්වය පිළිබඳව අපි ප්‍රතිපත්ති මට්ටමින් ක්‍රියා කරන අතරේදී ඒ තීරණ ගැනීමට නිදහස අවස්ථාව අපි දීලා තියෙනවා ඒ ආයතනවල මණ්ඩලවලටයි ඉහළ කළමනාකාරීත්වයටයි. මම හිතන්නේ රජයක් වාණිජ මට්ටමින් ක්‍රියා කරනවා නම් ඊට වැඩිය සාර්ථක ක්‍රමයක් නැහැ. ඉතින් ඔබතුමා විශේෂයෙන්ම මම අවසන් කරන්න තියෙන නිසා ඉක්මනට ඔබතුමා විශේෂයෙන්ම ඇහුවා ඒ රුපියල් 2500ක් සේවකයන්ට ලබා
දුන්න මිනිස්සු you have 3 minutes
සේවකයන්ට බොහොම ස්තුතියි සේවකයන්ට ලබා දුන්න. එතකොට වැවිලි කර්මාන්තවල ඉන්න සේවකයන්ට මේක කොහොමද ලබලා දෙන්නේ කියලා ඔබතුමා අහපු ප්‍රශ්නය ඇත්තටම JDB එක තුල SPC එක තුල L කඩුව තුල ඒකට පිළිතුරක් නැහැ. මොකද දැනටම ඒවා විශාල ලෙස අලාභ ලබන ආයතන. ඉතින් ඒක රජය ප්‍රතිපත්ති මට්ටමින් තීරණයක් අරගෙන මුදල් ආමාත්‍ය අංශය හරහා අපි එකතු වෙලා විසඳන්න ඕනේ ප්‍රශ්නයක්. සාකච්ඡාවල් කිහිපයක් දැනටම තබාගෙන යනවා. ඉතින් එතකොට ඒක දෙන්න වෙන්නේ මුදල් ආමාත්‍ය අංශය හරහා දීමනාවක් හැටියට තමයි අපිට ඒක ලබා ගන්න සිදු වෙන්නේ. ඉතින් අපි මූලික ප්‍රශ්නය විසඳන්නට ඕනේ. ඒ වතු මීට වැඩිය කාර්යක්ෂම කරන්න ලාභ ලබන්න මූල්‍ය පදනම වෙනස් කරන්න අපි යම් කිසි වැඩපිළිවෙලක් ආරම්භ කරන්නට ඕනේ. මම වචනයක් කියන්නට කැමැති විශේෂයෙන්ම ප්‍රථමයෙන් කතා කරපු මන්ත්‍රීණියක් සඳහන් කළා උතුරේ ඉඩම් පිළිබඳවත් ප්‍රශ්නයක් ඉදිරිපත් කළා. මං හිතන්නේ සුදුසුයි එතන වචනයක් කියනවට. උතුරේ යුද්ධය තියෙනකොට අවශ්‍යතාවයක් තිබුණා රජයට යම් කිසි ඉඩම් අරගෙන ඉඩම් භාවිතයට යොදවන්න.
Honorable Minister, please find up.
එතකොට ඒ ඉඩම් නැවත සිවිල් සමාජයට ලබා දීමට අපේ රජය බැදී සිටිනවා. අපේ ජනාධිපතිතුමා විශේෂයෙන්ම මේක ගැන හොයලා බලලා ජනාධිපතිතුමා දිගින් දිගටම ක්‍රියාත් කරනවා. ඒ නිසා ඒක ගැන අවිශ්වාසයක් තියෙන්න අවශ්‍ය නැහැ. ආරක්ෂාවට අවශ්‍ය කරන ඉඩම් අපි ඒවත් තබා ගන්නවා. නමුත් අනිකුත් ඉඩම් සියල්ලක්ම අපි සිවිල් ජනතාවට ලබා දීලා එයාගේ ගොවි කටයුතු කරන්නට ධෛර්යයක් දෙනවා මිසක හරස්වාරක් කපන්නේ නැහැ. ස්තුතියි මට ලබා දුන්න අවස්ථාව ගැන.
நன்றி சபை ஒழுங்கு நான் சபையை ஒத்திவைக்கின்றேன் நாளை காலை 10:30 மணி வரை